આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. ગુજરાતની મુલાકાતે આવેલી કેન્દ્રીય નાણાપંચની ટીમ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. પશુઓ પ્રત્યે સંવેદના રાખીને કાર્ય કરવા મુખ્યમંત્રીનો નાગરિકોને અનુરોધ. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આજે આગાહી. અમદાવાદ વડોદરામાં સવારથી જ ગાજવીજ અને પવન સાથે વરસાદ. દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા વધારાની 100 બસો દોડાવવામાં આવશે. અને વીની માકન ટ્રોફીમાં ગુજરાત સેમી ફાઇનલમાં પ્રવેશ્યું. સમાચાર વિગતવાર. 16મા કેન્દ્રીય નાણાપંચની ટીમ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે. ગઈકાલથી 3 દિવસીય ગુજરાત મુલાકાતે પહોંચેલા નાણાપંચના સભ્યો વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે તેમજ શહેરી અને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કરશે. દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરવાનો અનુરોધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કર્યો છે. વિરમગામ પાંજરાપોળ ખાતે સમસ્ત મહાજન સમાજ દ્વારા ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદાનના નિર્ણય લેવા બદલ તેમનું અભિવાદન કરાયું હતું. અહીં ઉપસ્થિત સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરાયેલા વરસાદી પાણીના સંગ્રહ, પશુ મેળા, ફરતા પશુ દવાખાનાની યોજનાઓનો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે વૃક્ષારોપણ કરીને તળાવની તકતીનું અનાવરણ કર્યું હતું તથા એનિમલ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જીવ માટે બધાને સંવેદના હોય અને એ સંવેદનાથી આપણે કામ કરીશું. સરકાર તમારી સાથે છે, ઝઘડાયા વગર કામ કરે જાઓ અને સાથે રહીને આપણે કામ કરવું છે. અને આજે અહીંયા તો બધા પાંજરાપોળથી બધા એમના ટ્રસ્ટી ગયા છે, તો કોઈએ ક્યાંય પણ સરકાર તરફથી અમારે જયારે જયારે જે કરવાનું હશે તે અમે કરતા રહ્યા છે. હજુ પણ અમે તમારી સાથે છીએ અને આપણે બધા જીવ દયા સાથે આગળ વધીએ.
અન્ય એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિરમગામને 640 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરાના સૂચિત કાર્યક્રમની પૂર્વ તૈયારીની અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ સમીક્ષા કરી હતી. ભારત અને સ્પેનના પ્રધાનમંત્રીઓના વડોદરાના કાર્યક્રમ સંદર્ભે 60 અધિકારીઓને વિવિધ ફરજો સોંપાઈ છે. આ કામગીરી માટે 20 કમિટીની રચના પણ કરાઈ છે. આ સમિતિને વિવિધ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. અધિક મુખ્ય સચિવે વડોદરા શહેરમાં ચાલી રહેલી પૂર્વ તૈયારી નિહાળી અને બાદમાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. પ્રધાનમંત્રીનું વડોદરામાં શાનદાર સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ અને અન્ય સ્થળોએ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થકી ગુજરાતના વારસાને રજૂ કરાશે. પ્રધાનમંત્રીના ટાટા એરબસ અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતેના કાર્યક્રમો સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી 5 નાયબ કલેક્ટરોની ફાળવણી કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનરે સલામતીના બંદોબસ્તની બાબતો રજૂ કરી હતી. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ગઈકાલે સાંજના સમયે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આજે શક્યતા છે. જામનગરના મોટા ભાડુકિયા ગામે ગઈકાલે 7 ઇંચ જેટલો વરસાદ પડતા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે અચાનક પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળીના પાથરા ધોવાઈ જતા તથા તણાઈ જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. દરમિયાન આજે વહેલી સવારથી વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે, તો અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે પવન સાથે વરસાદી ઝાપટા નોંધાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. રાજકોટ ડિવિઝન દિવાળીને ધ્યાનમાં લઈ 100 વધારાની એસટી બસો દોડાવશે. રાજકોટ એસટી વિભાગના વિભાગીય અધિકારી ડીવી ડાંગરે જણાવ્યું હતું કે ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી, ત્યારે હવે આ વર્ષે તેમાં વધારો કરાયો છે અને વધારાની 100 બસો દોડાવવામાં આવશે. 25 ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી આ બસોનો લાભ મુસાફરોને મળતો રહેશે.
રાજકોટ વિભાગ દ્વારા જે મુસાફરોની વધારે ઘસારો હોય છે, જેને પહોંચી વળવા માટે આપણા વિભાગના અલગ અલગ 9 ડેપો ખાતેથી ટોટલ 100 બસ એક્સ્ટ્રાના ધોરણે આપણે ચલાવવાનું આયોજન કર્યું છે, જેથી મુસાફરને આવનારી 25 તારીખથી લઈ અને દિવાળીના વેકેશન દરમિયાન આપણે સંચાલન કરવામાં આવશે, જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરો ઇઝી રીતે જઈ શકે.
પશ્ચિમ રેલવે દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ અને સુરત સહિતના 124 સ્ટેશનોનો પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે. સુરત સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવે, જીએસઆરટીસી, સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરેને એકીકૃત કરશે. યોગ્ય પ્રવેશ, રંગ, સામગ્રી, ટેક્સચર દ્વારા એકીકૃત થીમ તેની ભવ્યતામાં વધારો કરશે. સુરત સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કુલ અંદાજીત ખર્ચ 1477 કરોડ રૂપિયા છે, જેમાં ગુજરાત સરકારનો ફાળો અંદાજે 481 કરોડ, જ્યારે રેલવેનું યોગદાન 996 કરોડથી વધુ છે. પુનઃવિકસિત સુરત સ્ટેશનમાં 10,900 ચોરસ મીટરમાં ફેલાયેલા વિશાળ ઓડિટોરિયમ, લાઉન્જ, છૂટક દુકાનો અને સ્કાયવોક સામેલ હશે. ભીડને નિયંત્રિત કરવા માટે પ્લેટફોર્મની ઉપર વધારાની સુવિધાઓ વિકસાવવામાં આવશે. મુસાફરોની સરળ અવર જવર માટે સ્ટેશન પર 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર હશે અને તે દિવ્યાંગજન મુસાફરો માટે સંપૂર્ણ રીતે સુલભ હશે. વિનુ માકન ટ્રોફીમાં ગુજરાત સેમીફાઇનલમાં પ્રવેશ્યું છે. ગુજરાત અને પંજાબ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં પંજાબે 8 વિકેટે 276 રન કર્યા હતા. જવાબમાં ગુજરાતે 35 ઓવરમાં 191 રન કર્યા બાદ વરસાદને કારણે મેચ અટકી હતી. બાદમાં વીજળી પદ્ધતિથી ગુજરાતને વિજેતા જાહેર કરાતા ગુજરાત સેમીફાઇનલમાં પ્રવેશ્યું છે. અન્ય ક્વાર્ટર ફાઇનલમાં બંગાળનો મહારાષ્ટ્ર સામે વિજય થતા બંગાળ સેમીફાઇનલમાં પ્રવેશ્યું છે. આજે અન્ય બે ક્વાર્ટર ફાઇનલમાં હૈદરાબાદ છત્તીસગઢ અને મુંબઈ તમિલનાડુ વચ્ચે મુકાબલો થશે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ ચેમ્પિયનશીપ અંડર 13, 15 અને 17 બોયઝ યુથ લીગની ગઈકાલે રાજ્યના અલગ અલગ સ્થળોએ 19 મેચો રમાઈ હતી, જેમાં રાજકોટમાં રમાયેલ અંડર 15 મેચમાં માસ્ટર એફસીએ બરોડા એફસીને 3-0થી પરાજય આપ્યો હતો, જ્યારે કહાની એફસીએ એસજીએફએ, ભાવનગર એફએએ બીએફએને યુએસએને હરાવી હતી. અમદાવાદ ખાતે રમાયેલ મેચમાં ERAA એસકે યુનાઇટેડને ફાઉન્ટેન સ્કૂલે રેન્જર એફએ પરાજય આપ્યો હતો. આ ઉપરાંત આણંદમાં રમાયેલી મેચમાં ACTFCA CVM FCને હરાવી હતી. ફાઉન્ટેન સ્કૂલને નવરચના એફએ અને ERA FCને રેન્જર એફએ પરાહાર આપી હતી. ગુજરાતમાં પલટાયેલ વરસાદી વાતાવરણને લઈ વડોદરાની તમામ મેચો રદ કરવામાં આવી હતી. શનિ રવિમાં આ બધા જ ગ્રુપ અને સિનિયર ક્લબ ચેમ્પિયનશીપની મેચો રમાડવામાં આવશે. ગોધરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા ગોધરામાં ભૂરાવાવથી પ્રભાકોતર સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે. ગોધરાના નગરજનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ગોધરાના ધારાસભ્ય સીકે રાવજીની આ બ્રિજ લંબાવવાની રજૂઆત કરાઈ છે. વિસરાઈ રહેલી લોકકલા, લોક સંસ્કૃતિ, લોકનૃત્ય અને લોકવાનગીને મુખ્ય ધારામાં લાવવા માટે આજથી કર્ણાવતી લોકમંથન કાર્યક્રમ યોજાશે. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિવિધ નૃત્ય, સંગીત, વાજિંત્ર વાદન, નાટક, ભવાઈ, ગરબા રજૂ કરવામાં આવશે, તેમજ વાચિકમ અને સંવાદ સત્ર યોજાશે. આ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની મુલાકાતે આવેલી કેન્દ્રીય નાણાપંચની ટીમ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આજે આગાહી. અને વિનુ માકન ટ્રોફીમાં ગુજરાત સેમીફાઇનલમાં પ્રવેશ્યું. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.